ಓಂ ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರಾಜ್ಕೋಟ್, ತಾರೀಖ್ 23 ಜೂನ್ 2017. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತಜಿ, ಪತ್ರಾಂಕ 143, ಪತ್ರ ಸಮೀಕ್ಷಾ. ખીમજી દેવજી ઉપર લખાયેલો આ પત્ર છે. અને આપણે જાણીએ છીએ કે ખીમજી દેવજી એ જ્ઞાન માર્ગના પ્રખર અભ્યાસી હતા અને આગ્રહી હતા. એક જગ્યાએ કૃપણદેવે લખ્યું છે કે તમને જેટલો જ્ઞાનમાં પ્રેમ છે એટલો જ્ઞાનીમાં નથી, જ્ઞાની પ્રત્યે ભક્તિ પણ તમારી નથી, કેટલો શુષ્ક જ્ઞાન માર્ગ છે. આપણે ઘણીવાર શબ્દો સાંભળીએ પણ આપણને ખ્યાલ નથી આવતો કે જ્ઞાનની અંદર એવા આવી જાય છે. એમ કે વિતરાગ પર છે અને પંચ પરમેષ્ટિએ પર છે, એને જ્ઞાનીની ભક્તિ નથી, એને શુદ્ધ સ્વરૂપની ભક્તિ નથી, એ કંઈ પ્રાપ્ત કરી ન શકે. આ મોટામાં મોટો પરમાર્થ માર્ગનો અવિનય છે, જ્ઞાનીની અવજ્ઞા, જ્ઞાનીની આશાતના, જ્ઞાનીની અભક્તિ. આપણે ઓળખીએ કે ન ઓળખીએ તો પણ પરમાર્થ માર્ગ એમ કહે છે કે આપણાથી જાણીએ અજાણીએ પણ કોઈ પણ જ્ઞાનીની અવજ્ઞા થઈ જવી જોઈએ નહીં. જ્ઞાની એ જ્ઞાની જ છે, એ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. આપણી ઓળખામાં આવે ન આવે એ આપણી યોગ્યતાના આધાર ઉપર છે. એટલે આપણે આ જ્ઞાની ને તે જ્ઞાની એવા મતભેદમાં ક્યાંય પડવું નહીં, એને મતિ કલ્પના કીધી છે, આવી કલ્પનામાં રાચવું નહીં. તો ખીમજીભાઈને આ એક આ પ્રકારનો જ્ઞાન માર્ગનો ગર્વ હતો. ક્રિયા માર્ગનો નિષેધ થાય, વ્યવહાર 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 કરીને ઉડાડે, વ્યવહાર કોલાહલ છે, વ્યવહાર પર છે, વ્યવહાર બિનજરૂરી છે, વગેરે વગેરે. પણ આખો સમન્વયાત્મક માર્ગ છે એ શુદ્ધતા સંપાદન કરવા માટે પણ સદવ્યવહારનો આશ્રય એ જરૂરી છે. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આનું સમાધાન આપ્યું છે, એવું તો ક્યાંય ન મળે. એક હોય એ ત્રણ કાળમાં પરમારથનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. ત્રણ કાળમાં પણ આ જ્ઞાનીથી આ મતવાળાથી આ આચાર્ય થયા, આ 24 આવી જે આવ્યા, આ દર્શનના થયા જ્ઞાની બીજા દર્શનના થયા, પરમાર્થનો માર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં ત્રિકાલિક છે, કેમ કે પરમાર્થનો માર્ગ એ સતનો માર્ગ હોવાને કારણે સત છે, એક જ છે. એ માર્ગ તરફ જે પ્રેરે, એના તરફ જે પ્રવૃત્તિ કરાવે, જીવનું પ્રવર્તન કરાવે, એ સમજ છે અમને. એ ગમે તે હોય, એ સાધનના પ્રકારમાં અમારે ઝઘડવું નથી, પડવું જ નથી. જે હોય તે, જો તને ત્રિકાલિક સત તરફ ઉપકારી થતું હોય તો એ માર્ગ તારા માટે સાધ્ય છે. આવી વાત આ આત્મસિદ્ધિ સિવાય ક્યાંય મળતી નથી. બધે જ મતભેદમાં આખો માર્ગ વેચાઈ ગયો છે. કેટલીક વાર તો એટલી બધી જેને કહીને અવિવેકની માત્રા હોય કે બસ અમારે ત્યાં સત છે, બીજે નથી, કંઈ ખબર નથી પડતી. સતનો કોઈ ટેકો લીધો છે કોઈએ? સતની કોઈની મોનોપોલી છે? માર્ગનો કોઈ એક હથ્થું ઇજારો હોઈ શકે? છતાં એમ કે બસ અમારે ત્યાં છે, અમારે ત્યાં નહીં આવે ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં થાય. આ એમનો દ્રષ્ટિરાગ, ધર્માંધતા, જનૂન, પરમાર્થ માર્ગમાં સંભાવ જેનું કેન્દ્ર છે એમાં આ સંભવી શકે નહીં. ખીમજીને આ પ્રકારે ક્રિયામાર્ગનો સાધનાનો નિષેધ હતો. કૃપાળુદેવે ખીમજીને આ પત્ર લખીને કહ્યું કે નીચેનાનો અભ્યાસ તો રાખ્યા જ રહો, આ આદેશ આપ્યો, અભ્યાસ રાખો. એમાં એણે 5 જુદા જુદા પ્રકારના સદવ્યવહારના સૂત્રો આપ્યા. પહેલું સૂત્ર આપ્યું, ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવો. કષાય ભાવ એ વિભાવ છે, જીવનો વિકાર છે. કષાય ભાવ એ બંધનું મુખ્ય કારણ છે. કષાય ભાવથી બંધમાં અનુબંધ પડે છે, કેમ કે એનો અનુભાગ જેટલો તીવ્ર એટલો જીવની પરંપરા કર્મની લાંબી. કષાય બહુ મહત્વનું સ્વરૂપ છે એટલે યશો વિજયજી મહારાજે કહ્યું, કષાય મુક્તિ કિલર એવ મુક્તિ. જેને કષાયથી મુક્તિ કરી છે એને તો મુક્તિ મળી જ ગઈ છે, કેમ કે બાકીના કારણો લાંબુ ટકે એમ નથી. અહીંયા 2 શબ્દો મૂક્યા છે, ઉદય આવેલા અને ઉદય આવવાના. આવેલા કષાયોને સમાવવાનું સમજી શકાય, પણ આવવાના કષાયોને સમાવો હજી આવ્યા જ નથી. ક્યારે આવશે, કયા સ્વરૂપમાં આવશે, કયું રૂપ હશે, કયો કષાય હશે, કંઈ ખબર નથી. એને સમાવો, કેવી સરસ આજ્ઞા આપી છે. આ વિચારકને, આ જે વિચારતા નથી ને એ તો વાંચી જ જાય બસ અને બોયલા કરે છે, અને પોતાને બધું આવડે છે ને એમ કે આવેલાને આવેલાને સમાવો. આવવાના કષાયને સમાવો, એવી સ્થિતિ રાખો કષાય આવે ત્યાર પહેલાં એ ઉદયમાં એનો પ્રભાવ પાડી શકે નહીં, એવી સ્થિતિ જીવની થવી જોઈએ. સમતાની સાધના, સંભાવની સાધના, એટલે સામાયિકનું એટલું મહત્વ જૈન દર્શનમાં આપ્યું છે કે એ સમતાની આરાધના છે. આવનારા કષાયોને સમાવવાનું એ તપ છે, એમાંથી બળ સંચય થાય છે, કે જેને સમતાભાવ કેળવ્યો છે એને કષાય આવ્યો હોય એની રાહ જ જોવાની. આવવાનો હોય તો પણ આવેલો કષાય ત્યાં મંદ પડી જાય. જ્યાં આત્માનું સામ્રાજ્ય વર્તતું હોય ત્યાં કર્મનું સામ્રાજ્ય કાર્યકારી થઈ શકે નહીં. પણ આત્માનું સામ્રાજ્ય જ નથી, બીજા શબ્દોમાં આપણે જેમ કહીએ ને કે પપ્પાભાઈનું રાજ છે. જે કસાયને ઉદય આવવો હોય આવે, જે અશુભને ઉદય આવવો હોય આવે. અહીંયા તો બેઠો છું હું, તો દોષ અનંતનું ભાજન જ છું, કરુણા આવો હું ભાજન જ છું, કસાયનું દોષનું પાપનું વિકારનું વિભાવનું. મારે કાંઈ પ્રતિકાર નથી કરવો, શું કરીએ ભાઈ, પૂર્વના બાંધેલા છે. અરે તું સાધક છો, શું કરીએ એટલે શું. અજ્ઞાનમાં અત્યાર સુધી કષાયોના આધાર ઉપરનું ચાલ્યો, હવે નહીં ચાલો. મને વિતરાગનો માર્ગ મળ્યો, સદગુરુ મળ્યા, સત્પુરુષ મળ્યા, એ માર્ગની અંદર મને કહ્યું, એના સાધનો આપ્યા સમતા ભાવના, કે સંભાવ હશે તો આત્માનું સામ્રાજ્ય છે, ચેતનાનું પ્રભુત્વ છે. તો હવે ગમે તે પરિસ્થિતિ ઉત્પન્ન થાય કષાય માટે, પણ કષાય મારામાં નહીં જાગે, અને જાગશે તો પણ દબાયેલો રહેશે, ઉપશમ પ્રગટ નહીં થાય. એથી કરીને એથી બીજા અનુબંધ નહીં થાય, ને તો કષાયની પરંપરા ચાલે અનુબંધની, આ અનુબંધ તૂટી જાય. આવનારા કષાયોને સમાવો એ સાધનાની એ સ્થિતિ છે કે કષાય આવે એની સ્થિતિ પૂરી થાય એટલે સમાપ્ત થાય, નવો અનુબંધ ન થાય. જે અધ્યાત્મનું રહસ્ય કૃપાળુદેવે 55ના પત્રમાં કહ્યું છે કે ઉદય આવેલા કર્મોને ભોગવવા એવી રીતે કે જેથી નવીન કર્મનો બંધ ન થાય. આ ક્યારે ન થાય, જો સમતાની સાધના હશે તો. સમતાની સાધના એમનેમ થાય? એને માટે સમતાના જે કંઈ સાધનો કયા છે જ્ઞાની પુરુષોએ, એની આરાધના કરવી પડે. એ સત્સાધન છે. એટલે બહુ સરસ પહેલું સૂત્ર, આવેલા કષાયોને અને આવનારા કષાયોને સમાવો, એમ શબ્દ છે. બીજું સૂત્ર આપ્યું છે, સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. જો શબ્દ બરોબર વાંચવા, સમજવા, સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. હવે આપણી પાસે અમુક અભિલાષા છે, આપણે કે મેં તો બધું છોડી દીધું છે, પણ કાલ બીજું થશે એનું શું? અભિલાષાનું તો એવું છે ને, ઈચ્છા એ તો મન અવડચંડું છે. આજે આપણે કહે કે મેં તો આવું બધું છોડી દીધું છે, બસ હવે મને તો બધું એના ઉપર બહુ ભાવ નથી, અને છતાં બાજુ ક્યાંક પાછું પટકાઈ જાય. નવી સ્થિતિ, નવી અભિલાષા, અને એની અંદર એને અભિલાષાઓ જાગે તો આ ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે, એનો કોઈ છેડો નથી. ઈચ્છાઓનો આજે મને કોઈ ઈચ્છા નથી એમ વિજય મેં કરી લીધો, તો ઈચ્છાઓ આવતીકાલે અનંત ગણિત થઈ શકે છે. કર્યા રહો, એટલા જાગૃત રહો કે કોઈ પણ પ્રકારની મોક્ષ સિવાયની બીજી અભિલાષા જીવનમાં જાગે નહીં. આવી સાવધાની, આવી તકેદારી, આવી સતર્કતા સાધકમાં હોવી ઘટે. એના માટે થઈને એને પ્રયત્ન કરવો પડે. એટલે એને મોક્ષ માટેની સંવેગની ભાવના, વૈરાગ્યની ભાવના, ઉદાસીનતાની ભાવના એવા દ્રઢ કરવા પડે. નહીં તો અત્યાર સુધી એને બધી અભિલાષા નિવૃત્ત કરી અને દીકરો વિદેશ ગયો અને પૈસાનો ધોધ આવ્યો ઘરમાં અને પછી બહાર ફરવાનું થયું, તો કાચી મિનિટમાં હલો હવે આપણે તો ટાણું આવ્યું છે માણી લઈને, એ ક્યાં ગયું તારું બધું? માણવાનું ક્યાંથી આવી ગયું? આ બધા પાપ બંધ ને કર્મ બંધ કેવી રીતે ઉદયમાં આવ્યા? તો તે તો ના પાડી હતી. જ્યાં સુધી ધર્મમાં હતા ત્યાં સુધી પછકાણ લેતો કે મારે આ ગામની બહાર ન જવું, મારે આમ ન કરવું, મારે આટલા નિયંત્રણ રાખવા. અને જેવું ઘરની અંદર પરિસ્થિતિ થઈ તો કોઈ જાણ્યું જોયું, કાલ કોણે દીઠી છે, આપણને બોલાવે છે, હાલો આપણે જઈએ, આમ છે તેમ છે, કેટલી અભરખા. ભાઈ શું કરવું છે તારે ત્યાં જઈને? હવે તું જે ક્રમ કરે છે અધ્યાત્મની સાધનાનો, એ તને મળશે? કઈ નહીં થાય. વધારેમાં વધારે આધાર શેનો લેશે? મોહનો. બહુ તેડાવે છે તો જે આવું જરા છોકરાનું, છોકરો તો ઠીક છે પણ છોકરાના છોકરાને મારું ઘણું. હવે ઓલાને કાંઈ નથી હો, આ આ માં છે ને એ જ મોહમાં ગાંડી બની છે. એ છોકરો 10-12 વર્ષનો, એને કાંઈ લેવા દેવા છે? એ એના પ્રવૃત્તિમાં વગેરે ચાલે છે ને કાંઈ નથી. આને એમ છે કે મારા વિના તો આ અભિલાષા ઊભી થઈ, પહેરવા ઓઢવાની, હરવા ફરવાની, બહાર જવાની, કેટલી બધી જાગે છે. ઘણાને તો જેમ જેમ ઉંમર વધે ને એમાં તોફાન વધતા જાય છે. શાંત ન થાય કે ના હવે મારે બધું પ્રવૃત્તિ શાંત કરવી છે, હવે જેટલું છે એટલું જ નિભાવવાનું છે, મારે ક્યાંય જવું નથી, આવવું નથી, મારે મારો ધર્મ પરમાત્માની ઉપાસના જેટલી થાય એટલી કરવી છે. એની બદલે એની અભિલાષાઓ 10 ગણી વધે છે. અને જે મળે એને કે અત્યારે નહીં જાય પછી ક્યારે જશો? 14 રાજલોક ફેરો છું તું, 14 રાજલોકની યાત્રા કરી છે, એમાં એક દેશ બાકી રહ્યો, શું માંડ્યું છે? એનું કારણ સાધના સાથે વિચારોની પરિપક્વતા નથી. જે કર્યું છે યંત્રવત કર્યું છે, દેખાડા ખાતર કર્યું છે, અંદરની અંદર કોઈ એવી જિજ્ઞાસા જાગી નથી કે માત્ર મોક્ષ અભિલાષ, સંવેગ. જ્યારે ત્યારે જો કંઈ પ્રયત્ન કરવાનો છે તો સંવેગની ધારા વધે, મોહની નહીં. અને એનું સ્પષ્ટ પોતાને ખ્યાલ આવવો જોઈએ કે આ મોહ છે, આ વૈરાગ્ય છે. બહાનાબાજી નહીં, કોઈ કારણબાજી નહીં. સામાન્ય મોહ હોય તો આપણને ન હોય, ન હોવો જોઈએ. આ તો સામાન્ય છે એટલે મારે કૈરા વિના છૂટકો નથી. કૃપાળુ દેવના જીવનમાં જાઓ, જરા અંદર ડોક્યું કરો. એણે લખ્યું કે મારી માને મારા ઉપર ઘણો મોહ છે પણ મને ગજબ છે. માં માટે આવું લખાય? એને લખ્યું પત્ની માટે મોહ નથી. અને અધ્યાત્મમાં ગુરુને શિષ્ય માટે મોહ હોવો જોઈએ નહીં. શિષ્યને હોય હજી અજ્ઞાન અવસ્થા છે, અપરિપક્વ અવસ્થા છે, પણ ગુરુ તો એ દશાએ પહોંચેલો છે એને કોઈ શિષ્યનું વળગણ હોઈ નહીં શકે. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચર સુ ઉદયાધીન પણ વિત લોભ જો. આ લોભની અંદર આ બધા મોહના કસાયો આવી જાય છે. બોલવું ગાવું પણ ઊંડા ઉતરવું નહીં, વિચારવું નહીં, એને માટે ચિંતન ન કરવું, અનુપ્રેક્ષા ન કરવી કે જ્ઞાનીઓના એક એક વચનમાં અનંત આગમોના ગાંભીર્ય ભળેલા છે આની અંદર. આ તો વૈરાગ્યના બધા છે. તો એની અંદર સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. કરો એમ નથી કીધું, આ ચાલુ પ્રોસેસ છે. કર્યા રહો કારણ જાગૃત રહો. ગમે ત્યારે ગમે તે પ્રકારની અભિલાષા લૌકિક ઊભી થવાની સંભાવના છે. જાગૃત રહ્યો. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતા હવે અટકો. આટલા કાળ સુધી શું કર્યું? સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને ઘણું કર્યું, પણ એકે જ્ઞાનીની આજ્ઞાથી, જ્ઞાનીના આશયથી, જ્ઞાનીના હેતુથી કર્યું નહીં. સ્વચ્છંદથી કર્યું, પોતાની ઈચ્છાએ કર્યું, પોતાને ગમતું હતું એટલે કર્યું, પોતાના માન કસાયને પોષવા માટે કર્યું, જગતમાં દેખાડો કરવા કર્યું. પરંતુ જે હેતુથી કરવાનું હતું એ ભાવ ચૂકી ગયો. કચ્છ ઓર રહા ઉન સાધન સે, અબ ક્યાં ન વિચારતા હૈ મન સે. ક્યાંક તો વિચાર કે આ બધું કર્યું, વહ સાધન બાર અનંત કયો તદ પી કચ્છુ હાથ હજુ ન પડ્યો. અબ ક્યાં ન વિચારતા હૈ મન સે, કેમ વિચારતો નથી કે અનંત કાળનું આ બધું નિષ્ફળ જાય છે, આત્માનો હુંકાર નથી આવતો, ભણકાર નથી આવતો, કેમ આમ થાય છે? સંસારની માયાની અંદર એક મિનિટ થાય ને અંદર જોડાઈ જાઉં છું, કેમ આવી શિથિલતા, કેમ આવી અજાગૃતિ, કેમ? આત્માનું ચૈતન્ય ઓછું નથી થતું, જાગૃતિ ઓછી છે. નો અવેરનેસ. આટલા કાળ સુધી જે કાંઈ કર્યું તેનાથી નિવૃત્ત થાઓ, છોડી દો બધું, એ કરતા હવે અટકો. કરવાનું છે તે કરો. લોક દેખામણ તપશ્ચર્યા ન કરવી અને સાતે તપશ્ચર્યા હવે કરો કે હું બંધનમાંથી ક્યારે છૂટીશ, આ કર્મના બંધનો મને અનંત કાળ સુધી રખડાવે છે. દરેક પ્રકારનો મોહ બંધરૂપ છે, છોડવો, નહીં તો અનંત સંસાર રખડાવશે. તો મને જો ક્યાંય મોહના બંધનો થાય, કારણો ઊભા થાય, તો જાગૃત થવું જોઈએ, અટકો. મોહના સામ્રાજ્યમાં અનંત કાળ વિતાવી દીધો, હવે મોક્ષની ગતિ પકડવાની છે. મોહને ને મોક્ષને બનતું નથી. મોહની ગતિ સંસારમાં રહેવાની છે, મોક્ષની ગતિ મુક્ત થવાની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ અસુલભ છે. એટલે સાધના કઠિન થઈ જાય છે, નથી મેળ ખાતો, વિરુદ્ધ થઈ જાય છે, વિપરીત થઈ જાય છે. ઔષધ લીધું છે પણ ચરી પડાતી નથી. ખાનપાનમાં એવા ટેસ્ટ તબાકા વધી ગયા છે કે ઔષધની કોઈ અસર થતી નથી. રોગ કાબૂમાં આવે નહીં, રોગ વકરે એમ ઔષધ મળ્યું છે. પરંતુ સંસારના રંગ રાગની અંદર વૃત્તિ જરાય ઉદાસીન પામતી નથી, જરાય અટકતી નથી. હજુ ઘણું ઘણું કરવું છે. જિંદગીના કિનારે આવીને બેઠો છે, ક્યારે ઉકલી જશે એ ખબર નથી. ફૂંક મારવાની તાકાત નથી અને 80મો બર્થડે ઉજવવા માટે ફૂફૂ કર્યા કરે છે મીણબત્તીના. અરે ગાંડા બેવકૂફ, આ કયો ધંધો માંડ્યો તે? આ દીપકની મીણબત્તી તો બુજાતી બુજાશે, તારી જીવન જોત બુજાઈ જશે. તને આટલી સમજ નથી? જીવન પ્રગટાવો, ચેતના પ્રગટાવો, એક દીવો કર પ્રભુની સામે, પાણિયારે કર, ભગવાનમાં શ્રદ્ધા ન હોય તો. પણ આ ફૂફાડા મારીને જ્યોતિને બુજાવવાનું કામ તને આ ક્યાંથી જોઈશું? આ તત્વજ્ઞાન નથી ભારતીય સંસ્કૃતિનું, અધ્યાત્મનું આ તત્વજ્ઞાન નથી. પ્રકાશ એ આપણો મંત્ર છે, અંધકાર નહીં. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. આમાંથી અટકવાનું કેદી સૂજે અને કેદી કરીએ, નથી થતું, મોહમાં વશ છીએ. એટલે છોકરાઓ કહે છે અમારે તો કાંઈ નથી કરવું. છોકરાનું શું જાય, તું ઉકલી જતો. કંઈ ક્યાંય કોઈ વાત કરવા જેવી નથી. આપણે એટલા માટે કહીએ છીએ કે આત્મનિરીક્ષણ થાય ક્યારેક તો ખબર પડે કે આવા પરમ પુરુષનો માર્ગ હાથમાં આવ્યા પછી આપણે વ્યવહારમાં વૃત્તિમાં કંઈ ફેરફાર નહીં, કોઈ ગાઢ ચિંતવન નહીં, આટલો બોધ મળે પણ આપણા વિચારમાં કોઈ ઊંડાણ નહીં, સમજદારી નહીં. ફાવે જ કર્યા કરીએ અનંતકાળથી, જે મત માન્યતા જે હોય પોતાની, એવી જીદ જરાય છોડે જ નહીં. ના આમ જ હોય. અરે પણ તું, તેને બોધ મળ્યો છે એનો તો વિચાર કર, તારી પરિણતિ બદલવી જોઈએ. આજે બોધ આપણે શ્રવણ કરીએ છીએ પરંતુ આપણી પરિણતિ સુધરતી નથી. ચિંતન એ કરવાનું છે કે રોજ કયો બોધ મળ્યો અને એ મારી પરિણતિ કઈ વિપરીત રહી. જરૂર ફેરફાર થાય. એકવાર ચિંતન થાય, પોતે પોતાનો પરીક્ષક બને, દોષ ચોક્કસ ટળે. કેમ કે દોષ ઓળખાય, દોષને ઓળખી દોષને ટળવા. આણે તો દોષ કરવા ઉપર ગાંડો તૂર થયો છે અને પછી કહે છે કે સદગુરુ કાઢશે. નવરો બેઠો છે, એને એનું કલ્યાણ કરવું છે કે નથી કરવું? કે લાકડી લઈને તારા દોષ જોવા જ ઊભો છે? એ સર્કસનો રિંગ માસ્ટર નથી સદગુરુ. તે નોકરીએ નથી રાખ્યો 24 કલાક કે તારા દોષ જોયા કરે, તને કીધા કરે અને કઢાવ્યા કર. શું ભાષા વાપરો છો? ગુરુ પ્રત્યેનો વિનય નથી, અવિનય છે, અભક્તિ છે. ગુરુના બોધથી તને દોષ દેખાવા જોઈએ. આ તો આપણે જેમ કરતા એમ કરી, મેં તેને સોંપી દીધી બધું. લાગે બાગે લોહીની ધાર મારા ઉપરની, એટલે પાણો તો ઉલારું અને તારા ઉપર નહીં કેના ઉપર. એટલો બધો સમજ વિનાનો તોફાન ચાલ્યા કરે છે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. લાગે કે આ વાત કેવી છે, કોઈ વિચારે કે બોલતા બોલ. અરે અમારે કેટલા દુઃખ છે સાહેબ, તમને ખબર છે? અમારે સંતાનનું દુઃખ, સંબંધીનું દુઃખ, પરિસ્થિતિનું દુઃખ, સ્થિતિનું દુઃખ, શરીરનું દુઃખ, પાડોશીનું દુઃખ, સગા સંબંધીનું દુઃખ, અને તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો. આવું માનવું અમારે? અમે તો દુઃખે દુઃખી થઈ ગયા છીએ, અને અમારા જેવું જગતમાં કોઈ દુઃખ નથી. નાની એવી પોતાની અસુવિધા માણસને બી લાગે કે આવી જગતમાં કોઈને નથી, મારા જેવું દુઃખ તો કોઈને નથી. નાની વેદના, નાની વ્યથા, નાની પ્રતિકૂળતા, સતત દેહલક્ષી જીવન છે, ભોગલક્ષી જીવન છે, ત્યાં સુધી આ જ રહેશે. પણ હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આ મારું અસ્તિત્વ છે, તો તું સુખી કે દુઃખી? અને આત્મા સર્વ જીવ છે, સિદ્ધ સમ, સિદ્ધ સમાન હું આત્મા છું, પરમાત્મા સમાન હું આત્મા છું. તું પરિપૂર્ણ સુખી કે અધૂરો સુખી? હા, સિદ્ધ ભગવાનમાં, આત્મામાં જે ગુણ છે, તું એમ કે મારામાં જ્ઞાન ગુણ નથી, મારામાં દર્શન ગુણ નથી, મારામાં તપ ગુણ નથી, મારામાં ચારિત્ર ગુણ નથી, મારામાં ઉપયોગ ગુણ નથી, મારામાં વીર્ય ગુણ નથી, એકાદો ઓછો છે? અનંત ગુણનું નિધાન એવો આ આત્મા, એ પરિપૂર્ણ થયેલા એવા પુરુષની પાસે જે ગુણનું નિધાન છે, એ જ ગુણો બધા જ મારામાં છે, એ ગુણોથી યુક્ત હું છું. આવું મારું આત્મ સ્વરૂપ જ્યારે પૂર્ણ છે, ત્યારે હું સુખી કે હું દુઃખી? આત્મભાન થયું નહોતું, અસ્તિત્વની જાણ નહોતી, ત્યાં સુધી હું દુઃખી. પરંતુ હવે મને અસ્તિત્વ પ્રાપ્ત થયું, અસ્તિત્વની સમજ આવી, મારા જેવો કોઈ સુખી નથી. પૂર્ણ આત્મતત્વને સાધી શકવા માટેની ભૂમિકા હવે મારી થઈ છે, મને ખ્યાલ છે. હવે હું એની મલિનતા દૂર કરીશ, એની અશુદ્ધિ દૂર કરીશ, મારા જેવો સુખી કોઈ નથી. અને બીજાની અનુકંપા કરો કે જેવા અજ્ઞાનીઓ છે, જેને આત્મ સ્વરૂપનું ભાન નથી. કરોડોનો માલિક એ ભિખારી થઈને ફરે છે, જગતના ભોગનો ભિખારી, એની અનુકંપા કરો, દયા આવવી જોઈએ કે રાખ દીનહીન. યશોવીજીજી મહારાજે કહ્યું, સંકિત થયું, આત્માનું ભાન થયું, ગઈ દીનતા સબહી અમારી, અમારી જેટલી દીનતા હતી બધી ગઈ, હવે તો અમે થયા પરિપૂર્ણ. આવું તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, એમ માનવું એટલે આત્મતત્વનું ચિંતન થાય તો જ એમ મનાય. બેંક બેલેન્સ ગણીએ તો નહીં મનાય, આને ઘરનું મકાન છે ને મારે નથી, ને એને ત્રણ રૂમ છે ને મારે બે BHK છે, હવે આમાંથી જ નવરો નથી થતો, એ આને કેટલા સ્ક્વેર ફૂટ ઘરની જમીન છે ને આને કેટલી છે, રેવા દે, આ બધી જમીન ન્યાનિયા પડી રહેશે, અને અનંતકાળથી આ જ છે, દસ્તાવેજ બદલાય છે એટલું જ, જમીન ક્યાંય બદલાણી નથી. કોક દી આપણી જમીનનો વિચાર કરવો કે જે જમીનના દસ્તાવેજ આપણા નામના છે ને એ કોકની હશે તો ખરી ને, 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં, 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં, અને ત્યાં સુધીમાં તો 10-15 લોકોએ કીધું કે આ મારી છે જમીન, ત્યાં જ ઊભી છે, માલિક બદલાયા કરે છે. બીજાની અનુકંપા કરો, અનુકંપા આ છે, આને ભાવદયા કહે છે, કે પોતે અનંત સામર્થ્ય દ્રવ્યનો ધણી હોવા છતાં અરે એને ભાન નથી કે તું કોણ છો, તારો વૈભવ, તારું ઐશ્વર્ય કેટલું અમાપ છે, પરમાત્મા સ્વરૂપ તું છો, આથી વધારે અવસ્થા શું જોઈએ, પ્રગટ કર, આવિર્ભાવ કર, અંદર જ છે, બહારથી કશું જ લાવવાની જરૂર નથી, અંદરની ખરાબી દૂર કર, અશુદ્ધિ દૂર કર, મનની મલિનતા દૂર કર, કલ્પના અને સ્વચ્છંદનું ગાંડપણ દૂર કર, જરા સાણપણથી વિચાર, તો તારા જેવો પૂર્ણ સુખી કોઈ નથી. કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. એક, અનેક નહીં. 76માં પણ કહ્યું કે એક, આપણને એમ છે કે અનેકને ભેગા કરશો ત્યાં આપણો નિવેડો આવશે. એક જ, એક મળ્યા પછી એમાં બધા આવી જાય છે. આવી શ્રદ્ધા રાખ ગણપણ કરમાં. જો મને પરમ કૃપાળુ દેવ મળ્યા તો અધ્યાત્મના તમામ સત્પુરુષોનો એની અંદર આવી ગયા છે. કૃપાળુ દેવની આત્મસિદ્ધિના નિશ્ચયમાં બધા જ જ્ઞાનીનો નિશ્ચય સમાવિષ્ટ થયેલો છે, કોઈ બાકાત નથી. ક્યાં આપણને એવી ભાવ આવે છે, ગમે ત્યાં દોડ્યા જઈએ, આડોટી પડીએ. એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ, ગમે તેવા શરત કઈ છે, એ સત્પુરુષ હોવો જોઈએ. ગમે તેવા વચનનું તો પછી એમ થાય કે ગમે તે કહીએ એટલે શું, પણ સત્પુરુષ કદાપી અકાર્ય ન કરે, અહિત ન કહે. આટલી શ્રદ્ધા, એ કોઈ દિવસ અહિત ન કહે, આ સત્પુરુષની ઓળખાણ છે. જગતના એકાંત હિતસ્વી છે તીર્થંકરો બધા, એકાંત હિતકારી છે. કૃપાળુ દેવે એ શબ્દ પ્રયોગ કર્યો છે 904 ના પત્રમાં, એકાંત હિતકારી. એ સિવાય કંઈ કરે જ નહીં, મંગલ સિવાય કંઈ ના થાય. આ સત્પુરુષ છે તો કે છે એના ગમે તેવા, નહીં તો પાછું અહીંયા અટકી જાય કે આપણે કે માની લેવું, તો તારે નક્કી કરવું એને શું કીધું એ, અને એને શું કહેવું જોઈએ તું નક્કી કર. એ સત્પુરુષ જેટલું તું નક્કી કર. જ્યાં સુધી એ નક્કી ન થાય ત્યાં સુધી આ તાત્વિક વાત બધી બરોબર છે, માનવું ન માનવું. પણ એ સત્પુરુષ એમ નક્કી કર, પછીનું વાક્ય આ છે, ગમે તો વચનમાં હવે તું શ્રદ્ધા રાખ. એ પાંચેયનો અભ્યાસ યોગ્યતાને આપે છે. જ્ઞાન માર્ગ છે પણ યોગ્યતા તો વ્યવહાર સિવાય નહીં આવે. વ્યવહાર માર્ગ વિના યોગ્યતા નહીં આવે, પરિપૂર્ણ સ્વરૂપ આવિર્ભાવ નહીં થાય, અંદરની બધી મલિનતાઓ અશુદ્ધિઓ ખસશે નહીં. પાંચમામાં ચારેયનો સમાવેશ થાય છે. જો એક પુરુષ તને મળી ગયો તો તારી મોક્ષની અભિલાષા, સમતા ભાવ, આત્મ સ્વરૂપની ચિંતવના, આ બધું અંદર આવી ગયું. જો સાચો પુરુષ તને મળે તો, એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે આ જીવ અનંતકાળ રખડ્યો એનું એક કારણ એ કે એને અત્યાર સુધી કંઈ સાચા પુરુષ ઓળખા નથી. એમ અવશ્ય માનો, અધિક શું કહું. ગમે તે કાળે એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીના ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમો તો જ મળશે, ઉપરના ચારની આપણી પાત્રતા થશે તો આપણે એ પાંચમાને ઓળખી શકીશું. પાંચમા તો છે જ નથી એમ નથી, આપણી વચ્ચે પણ હોય આપણે ઓળખી નથી શકતા, કેમ કે પેલા ચાર નથી આપણી પાસે. જેમ આપણે વાંચતા આવડતું હોય પણ નંબર ઘણા ઊંચા હોય અને નંબર ચશ્મા ઘરે ભૂલી ગયા હોય તો આપણે કંઈક બધું બરોબર છે પણ અત્યારે હું વાંચીશ. એમાં સત્પુરુષને વાંચતા નથી આવડતું, મુમુક્ષુતાના ચશ્મા હજી હાથમાં નથી. એ કે છે મળવાના સાધન છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણ માર્ગ મને સૂઝતો નથી. બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું હશે. પછી કૌંસમાં લખ્યું આ શ્રીમદ સિદ્ધાંત કહીને પછી પોતાનો અનુભવ કહે કે અમે કહી છે કે આ અમારો અનુભવ છે, સૂઝ્યું છે. હવે તમારે માનવું હોય તો માનો, એટલે લખ્યું છે. હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. સંસારમાં કૂટાવવું હોય તો કૂટાવો, પીટાવવું હોય તો પીટાવો, રખડવું હોય તો રખડો, કોઈ રોકનાર નથી. એ બધાની તમારી ઈચ્છા છે, પણ તો પણ અધિક ઈચ્છો ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાસ, અને કચાસ તેટલી ખટાસ. ખટાસ એ ફળની નિશાની છે. ફળનું પૂર્ણ રસ એની પરિપક્વતાની દશા આવે ત્યારે જ હોય. જેમ કેરીની મીઠાશ એ કેરીની પૂર્ણ પાકવાની પરિપક્વતામાં હોય ત્યાં સુધીની બધી અવસ્થા એમાં ખટાશ હોય, વિકૃત રસની વિકારતા હોય છે. પ્રત્યેક ફળની અંદર કાચા હોય તો ન ચાલે. એમ આપણને પણ સાધકને સાધનાની મીઠાશ એ એની પરિપક્વતામાં છે, માટે ખૂબ તપવું પડે, સાધના માર્ગમાં તપવું પડે. નહીં તો કાર્બાઇડ પાવડર નાખીને કે ઘાસમાં નાખીને કેરીની જેમ પકવી લઈએ એમ તાત્કાલિક ગમે તેવા શો કરી નાખીએ બે ચાર શિબિરના, અને જાણે અમે મોટા થઈ ગયા સાધક, અમે આ ભઠ્ઠી કરીને અમે તે ભઠ્ઠી કરી, અરે આખો હળગી જઈશ ને તો તારામાં પરિપક્વતા નહીં આવે. પરિપક્વતા ગુણ આધારિત છે, એ ગુણનું સર્જન થવું જોઈએ. આત્મિક ગુણોનું સર્જન જેટલું થાય એટલી પક્વતા આવે. એટલે કે છે કે એ વિના મોક્ષની મીઠાશ નહીં મળે, સ્વચ્છંદની મીઠાશ મળશે, મોક્ષની નહીં મળે. એટલે સરસ શબ્દ છે, ઉતાવળ નહીં કરો. કેટલીક વાર કર્મનું બંધન, પાંચ સમવાય કીધા છે, એ પાંચ સમવાય અનુસાર ચાલવું પડે છે. કાળ લબ્ધિ જીવની પાકે, પૂર્વ કર્મનું બળ હવે હળવું પડે, પુરુષાર્થની ઉગ્રતા આવે અને એવો સત્પુરુષનો યોગ થાય, આત્માની સત્પાત્રતા થાય. એક પણ સમવાય હજી જ્યાં સુધી પાંચેયની સાથે અવિરુદ્ધ જ્ઞાન છે, દર્શન જરા બરોબર નથી, દર્શન છે જ્ઞાન નથી, દર્શન ને જ્ઞાન છે ચરિત્ર નથી, ન થાય. એ ત્રણેય એકત્વ પરિણામથી જે જ્યારે વર્તે તે આત્મારૂપ, અવિરુદ્ધપણે એકબીજાનો કોઈ વિરોધ નથી એવું સમન્વય રૂપ જ્યારે સાધનાનું થાય, બધા જ સમવાય, બધા જ આત્માના ગુણો એકબીજાને પૂરક થાય, ત્યારે જ સાધનાની પરિપક્વતા અને મોક્ષના ફળની મીઠાશ આવે છે. ઉતાવળથી અધીરજથી કંઈ થઈ શકતું નથી. ગાંધીજીના પત્રમાં કૃપાળદેવે આ શબ્દ પ્રયોગ કર્યો છે, અધીરજથી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સામાન્ય જીવને એમ હોય કે જલ્દી જલ્દી બધું મેળવ્યું, અમારું આમ કેમ થાય છે? અરે અનંતકાળ અને પાંચ વર્ષથી હજી તમે માર્ગમાં આવ્યા છો, હજી સમજતા શીખ્યા છો, એમાં કેટલું શીખ્યા છે ભગવાન જાણે. ત્યાં તો શરૂ કરે પ્રશ્નો, આટલું કરી છે ને કેમ આમ છે, શું કરસ તું, કેવું કેવી રીતે એને હવે, કે કેટલામાંથી તમે નિવૃત્ત થયા, કેટલી ઈચ્છાઓ સમાવેશ કરી. ઉતાવળ ન ચાલે, ધૈર્ય જોઈએ. અનંત કાળના બાંધેલા કર્મો ખપાવવાના છે, એ તો ક્રમશઃ થશે. અને કા ગુણ શ્રેણીએ પહોંચી જા, નિર્જરા શ્રેણી થશે. પડ બારમાં જ્ઞાનની એક પળ, ધ્યાનની એક પળ, અનંત કર્મની કરોડો ખપાવી દેશે. બે હિસાબ છે તારી પાસે, ધીરજથી. આ જે પાંચ સદવ્યવહારના સૂત્રો કીધા છે એની વિચારણા કરવાથી આપણી કચાશ અને ખટાશ બંને દૂર થશે. વિશેષ અવસર છે.